నమోజాయాణం నములోయ సవసాణం అరిహంత సిద్ధ సురి ఉపాధ్యాయ సాధు సర్వ అర్థీ మాంగళిక ఉపకారీ హై స్వరూప జాన రాగతే భై జో భక్తి ధన్య ధన్య తుమహి మంగళ కళ్యాణ సుఖ సోహమ చాహత హై మంగళ కళ్యాణ సుఖ సోహమ చాహత హై హో మేరీ ఐసీ దశా జైసీ తుమ ధారీ హై హో మేరీ ఐసీ దశా జైసీ తుమ ధారీ హై మోక్ష మార్గ ప్రకాశక గ్రంథ విరాజమాన ఛ సాతమా అధికార సంబంధી આપણે કાલે જે જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિ જીવોનું વર્ણન ખૂબ સૂક્ષ્મતાથી પંડિતજીએ કર્યું છે એમાં જે અંતિમ પ્રકરણ આવ્યો છે એની આપણે આ બોલ જે છે એ બોલ સંબંધી ચર્ચામાં આપણે ગઈકાલે એક માર્મિક બોલ જોયો હતો જુઓ પરિણામોની વિચિત્રતા બહુ સુંદર ચર્ચા આવી હતી થોડી ગંભીર પણ હતી ઘણા બધા પ્રશ્ન પણ પછી આવ્યા અહીંયા એમ કહેવા માંગે છે કે કોઈ જીવ 11મા ગુણસ્થાનમાંથી નીચે આવીને પરિભ્રમણ કરતો અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ વ્યતીત કરી મોક્ષમાં જાય છે અને કોઈ જીવ નિત્યની ગોદમાંથી બહાર આવીને 8 વર્ષ કાળ વ્યતીત થતા અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે છે બે વાત આપણે ગઈકાલે જોઈ હતી માર્મિક વાત આમાં એ છે કે ગઈકાલે પણ બધા પ્રશ્ન હતા કે મુનિ અવસ્થા પડી જાય મુનિ અવસ્થાથી છૂટી જાય પ્રભુ પરિણામ પડ્યા છે અપરિણામી નથી પડ્યો પોઈન્ટ પકડજો શું કહેવા માંગે છે પરિણામ પડ્યા છે ગુણસ્થાન નીચે આવ્યું છે પરિભ્રમણ થયું છે પરંતુ અપરિણામી તત્વને આંચ નથી આવી અને એ જ અપરિણામી તત્વના આશ્રયથી વળી પાછો એ જીવ પરિભ્રમણ કરતો 5 લબ્ધિપૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને મુનિ અવસ્થા અંગીકાર કરીને શપક્ષેણી માંડીને એ જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદર નિયમથી મોક્ષ જશે સૂત્ર શું બોલ્યા આપણે ગ્રીષ્મબેન પરિણામ પડ્યા છે અપરિણામી નથી પડ્યો જાયક ભાવ નથી પડ્યો પારિણામિક ભાવમાં કોઈ હાનિ નથી આવી પારિણામિક ભાવ તો એ પરિણામથી અપ્રભાવિત હતો છે અને રહેશે મને કહો 11મા શું 12મામાં વયા જાય અરિહંત અવસ્થા થઈ જાય પર્યાયમાં સિદ્ધ અવસ્થા થઈ જાય પર્યાયમાં ખ્યાલ આવે છે અવ્યા બાદ સુખી થઈ જાય પર્યાયમાં કે પછી નિરોધ અવસ્થામાં ચાલ્યો જાય પર્યાયમાં વિનાશરૂપ દશા હોય કે પર્યાયમાં વિકાસરૂપ દશા હોય એક્સ્ટ્રીમ બે જુઓ તમે નિરોધ દશા એ અત્યંત વિનાશિક દશા એનાથી વધારે વિનાશ સંસાર દશામાં ના થઈ શકે નિરોધથી વધારે વિનાશ પર્યાયનો ના થઈ શકે નિરોધ દશામાં જે વિનાશ થાય છે એનાથી વધારે વિનાશ ના થઈ શકે અને સિદ્ધ દશામાં જે વિકાસ થયો છે એનાથી વધારે વિકાસ નહીં થઈ શકે કારણ કે અવ્યા બાદ સુખ પ્રગટ થઈ ગયું જેટલી અંદરમાં શક્તિ હતી એ શક્તિ પરિપૂર્ણપણે પર્યાયમાં પ્રગટ થઈ ગઈ તો આ વિનાશરૂપ દશા અને વિકાસરૂપ દશા આ જેટલી પણ અને એના મધ્યમાં જેટલી પણ દશાઓ આવી જેટલી પણ દશા રૂપે આત્મા પરણમ્યો મને એક વાત કહો આ બધી દશાઓ રૂપે આત્મા પરણમવા છતાં પણ અપરિણામી તત્વમાં શું બાધા આવી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે 45 વર્ષ આપણને આ જોડ પ્રાપ્ત થયું છે અને જ્ઞાન પ્રાપ્ત થયું છે બોધ પ્રાપ્ત ઉપદેશ પ્રાપ્ત થયો છે કે અપરિણામી તત્વમાં કોઈ ફરક નથી પડ્યો એ ના એની વિનાશરૂપ દશાથી ઘટ્યો છે અને વિકાસરૂપ દશાથી વધ્યો છે હા ફેરફાર થયો તો ક્યાં થયો પર્યાયમાં ફેરફાર થયો તો ક્યાં થયો પર્યાયમાં થયો અપરિણામીમાં શું ફેરફાર થયો અપરિણામી તત્વમાં શું ફરક પડ્યો, એમાં શું ઘટ્યું, એમાં શું વધ્યું? પોઈન્ટ સમજાય છે? જો આપણે એને લઈને આપણે ચર્ચા કઈ રીતે એ બોલી, અને પછી આપણે પાંચ લબ્ધિની ચર્ચા પ્રારંભ કરી રીતે, હજી આપણે ઘણી બધી ચર્ચા આ સંબંધી આમાં જે આવી છે એને ડિટેલમાં તો નહીં લઈએ, પણ જેટલી ચર્ચા આવશ્યક છે એટલી આપણે કરશું. થોડું થોડું આપણે વાતસુ પણ મહત્વપૂર્ણ જે પણ બિંદુઓ છે એની આપણે ચર્ચા કરશું. ચલો હવે આપણે પાંચ લબ્ધિની ચર્ચા જોઈએ છે. તો પાંચ લબ્ધિની ચર્ચામાં સૌથી પહેલા તો મને કહો કે લબ્ધિ કોને કહેવાય, લબ્ધિ કોને કહેવાય, લબ્ધિ કોને કહેવાય? તો કે પ્રાપ્તિનું નામ લબ્ધિ છે. હવે હું જે વાંચું છું ને એટલું જ આપણે વાંચશું, લાઇન ટુ લાઇન બધું નહીં વંચાય, કારણ કે ઘણો બધો વિસ્તાર છે. તો જો આપણે જલ્દી જલ્દી આ પાંચ લબ્ધિનું શોર્ટ સ્વરૂપ પાંચ લાઇનમાં જોઈએ. સૌથી પહેલા આવી ક્ષયોપશમ લબ્ધિ, અને આમાં ક્રમ બરાબર રાખવો પડશે, કારણ કે ક્ષયોપશમ પૂર્વક જ વિશુદ્ધિ, ને વિશુદ્ધિ પૂર્વક જ દેશના પૂર્વક પ્રાયોગ પૂર્વક કર, આમાં ક્રમ ભંગ નહીં થઈ શકે. આ પ્રકારે જીવ પાંચ લબ્ધિ પૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. આ આખું જે પ્રકરણ છે એ પ્રકરણનો ફ્લો એ રીતે છે કે પહેલા પાંચ લબ્ધિનું સ્વરૂપ બતાવ્યું, પછી પાંચ લબ્ધિ પૂર્વક જીવે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી એ કીધું, સમ્યક્ત્વની પ્રાપ્તિ કર્યા પછી સમ્યક્ત્વમાંથી છૂટી જાય છે અને મિથ્યાત્વ અવસ્થામાં આવી જાય છે એ વાત આવી, અને એમાં બહુ એક ગંભીર પ્રશ્ન પૂછ્યો જે આપણે વાંચશું કે આટલો બધો તત્વ નિર્ણય કરવા છતાં પણ, આટલો બધો વિચારપૂર્વક પ્રશ્ન છે, હમણાં આપણે વાંચશું બે પાંચ મિનિટમાં, આટલો બધો વિચારપૂર્વક તત્વ નિર્ણય કરવા છતાં પણ જીવ નીચેના ગુણસ્થાનમાં કેમ આવી જાય છે? તો એનું આખું સ્વરૂપ બહુ ડિટેલમાં આપ્યું છે, અને એમ કરીને આખું વર્ણન કર્યું, અને પછી છેલ્લે આ વાક્ય આવ્યું, દેખો પરિણામો કી વિચિત્રતા. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? અને પછી પાછું લખ્યું કે મિથ્યાત્વમાં આવી ગયા પછી પણ હવે એ સાદી મિથ્યા દ્રષ્ટિ કેવા છે, પણ એ સાદી મિથ્યા દ્રષ્ટિ જે ગઈકાલે આપણે વાંચ્યું હતું ને કે થોડા સમયમાં થોડા અભ્યાસથી થોડા કાળમાં એ પાછો સમ્યક્તી થઈ શકે છે, અને સપોઝ એ મિથ્યાત્વનો ઉદય વધારે ને વધારે કાળ રહે તો એ પાછો ચાર ગતિમાં રખડવા ચાલ્યો જાય. આખું બહુ જ સુંદર પ્રકરણ અને સુંદર પ્રશ્નોત્તરના માધ્યમથી અહીંયા આખું પ્રકરણ આવ્યું છે. આપણે હવે જલ્દી જલ્દી વાંચશું. જો સૌથી પહેલા આપણે ગઈકાલે વાંચ્યું હતું ક્ષયોપશમ લબ્ધિ, બરાબર, એની વાત કરી હતી, જેના હોવાથી તત્વ વિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ થાય, અર્થાત આટલું જ વાંચો, કારણ કે પછી આખું કર્ણાનિયોગ છે કે કર્મમાં શું ફેરફાર થાય. ક્ષયોપશમની પરિભાષા ઘટિત કરી છે જે આપણે ઘણી બધી વાર પહેલા શીખ્યા છે, વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદિયાભાવી ક્ષય, અને ભવિષ્યકાલીન સ્પર્ધકોનો સદઅવસ્થારૂપ ઉપશમ, અને દેશઘાતી સ્પર્ધકનો ઉદય. કાંઈ નહીં સમજાયું હોય પણ છોડી દો, બરાબર છે? હું પરિભાષા બોલી ક્ષયોપશમની, એને અહીંયા ઘટિત કરી છે. પણ આપણે પહેલી લાઈન ઇમ્પોર્ટન્ટ છે, કઈ પહેલી લાઈન ઇમ્પોર્ટન્ટ છે? કે જેના હોવાથી તત્વ વિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે. ક્ષયોપશમ લબ્ધિ અને ક્ષયોપશમમાં બહુ ફરક છે. ક્ષયોપશમ તો એક ઇન્દ્રિય જીવને પણ છે, ક્ષયોપશમ તો બે ઇન્દ્રિય જીવને પણ છે, પણ લબ્ધિ નથી. લબ્ધિ એટલે પ્રાપ્તિ. તો એવો ક્ષયોપશમ જેના વડે સંગની પંચેન્દ્રિય થયો, મન મળ્યું, જ્ઞાનને ક્ષયોપશમની ખીલવટ થઈ, એવી યોગ્યતા પ્રાપ્ત થઈ કે શાસ્ત્ર અભ્યાસ કરી શકે, અને એ પોતાના જ્ઞાનને પોતાની બુદ્ધિને એ શાસ્ત્ર ખોલીને એનો અભ્યાસ કરવામાં પોતાના ઉપયોગને લગાડે છે, અને જે જ્ઞાન પ્રાપ્ત થયું એને કહેવાય ક્ષયોપશમ લબ્ધિ. શું કીધું, સમજાયું? ક્ષયોપશમ લબ્ધિ, શાસ્ત્રોના માધ્યમથી જે જ્ઞાન વાંચનમાં લાગ્યું, સમજાય છે, અને જે જ્ઞાન તત્વ સંબંધી પ્રાપ્ત થયું, પ્રાપ્તિ થશે ને, ક્ષયોપશમમાં પ્રાપ્તિ થશે ને, એ પ્રકારે જ્ઞાનવાણીનો એ પ્રકારે એનો ઉઘાડ રહેશે એને કહેવાય ક્ષયોપશમ લબ્ધિ, બરાબર છે? હવે જો બીજી લબ્ધિ બહુ ગજબ છે. હવે કહે છે કે મોહનો મંદ ઉદય આવવાથી, એક એક લાઈનમાં બહુ સુંદર પરિભાષા લબ્ધિઓની આપી છે. મોહનો મંદ ઉદય આવવાથી મંદ કશાયનું ભાવ થાય કે જ્યાં તત્વ વિચાર થઈ શકે તેવી શુદ્ધિ નથી. હવે વાંચન તો કરી લીધું, પોઈન્ટ સમજાય છે, પરંતુ વાંચન કર્યા પછી, સ્વાધ્યાય કર્યા પછી અગર એના ઉપર વિચાર નહીં કરે તો, જેનું વાંચન કર્યું, જે સિદ્ધાંત વાંચ્યા, જે પ્રકરણ વાંચ્યું, જે ગાથા વાંચી, જે ટીકા વાંચી, જે શબ્દ સાંભળ્યા, એના ઉપર વિચાર કરવાની જે યોગ્યતા જીવ પ્રાપ્ત કરે છે, અને એ વિચાર દ્વારા જે એનો મોહનો જે ભાવ છે એ મંદ થાય છે, એનું નામ છે વિશુદ્ધિ મતિ. આપણે ઘણી બધી વાર બહુ વિસ્તારથી કર્ણાનયોગના આધારે પણ આ પાંચ લબ્ધિનું સ્વરૂપ આપણા રેગ્યુલર ક્લાસમાં લીધું છે, એટલે હમણાં અધિક વિસ્તાર હું નથી કરતી. બીજી વાત સમજાઈ, મોહની મંદતા. જો અહીંયા આવીને બેસવું અને પ્રવચનને સાંભળવું એ એક વાત છે, અને પ્રવચનને અંદરમાં ઉતારવું એ બીજી વાત છે. સમજાય છે? પ્રવચનમાં આવવું અને પ્રવચનને અંદરમાં લાવવું, બે વાત છે કે નહીં બોલો? સાંભળીને વયા જશું તો કામ નહીં થાય. વિચાર, તમે આ ગ્રંથ વાંચશો ને, તમને વિચાર શબ્દ કેટલી બધી વાર મળશે તમને એની કલ્પના નથી. એનો મતલબ વારંવાર આપણને એ વાત ખ્યાલમાં આવે છે કે જે વિચાર કરવાની સામર્થ્ય સંઘની પંચેન્દ્રિય જીવને પ્રાપ્ત થાય છે, એ વિચાર કરવાની સામર્થ્ય આ સંસારમાં, વિશ્વમાં બહુ દુર્લભ છે. વિચાર કરવાની સામર્થ્ય પાંચ ઇન્દ્રિય મળી જાય, પરંતુ મન ન હોય તો, મન ન હોય તો બોલો, ગધેડા આદિ છે જે બધી પર્યાયમાં તિર્યંત ગતિના જીવો છે ને, એ બધા પાસે પાંચે ઇન્દ્રિય છે બોલો, પરંતુ વિચાર કરવાની સામર્થ નથી. હે ઉપાદેનો વિચાર કર. અને અહીંયા વિચારનો અર્થ કયો લેવાનો? અહીંયા વિચાર એટલે શું કરવા, શું લેવાનો એનો અર્થ? હે ધ્યેય ઉપાદેયના નિર્ણય સંબંધીનો વિચાર, હિત અહિતનો વિચાર, મારી માટે કયા ભાવ હિતકારી છે અહિતકારી છે એનો વિચાર કરવાની જ્ઞાનમાં એક વિશિષ્ટ યોગ્યતા અને સામર્થ પ્રાપ્ત થવી, એનું નામ છે મન, ભાવ મન. અને એનો સદુપયોગ કરીને જે વાંચન કર્યું એના ઉપર વિચાર કરીને સહજ મોહની મંદતા થાય, એનું નામ છે વિશુદ્ધિ મતિ. એની એક વિશુદ્ધિ બને છે અંદરમાં પરિણામોની, કારણ કે મોહની મંદતા વગર મોહનો અભાવ નહીં થાય. કશાયની મોહની મંદતા હોય તો કશાયની મંદતા હોય કે ના હોય બોલો? પણ કશાયની મંદતા હોય અને મોહની મંદતા હોય પણ ના પણ હોય, બે વાત સમજાઈ? શું કીધી? મોહની મંદતા હોય તો કશાયની મંદતા હોય જ, પરંતુ કશાયની મંદતા હોય પણ મોહની મંદતા હોય પણ ના પણ હોય. પોઈન્ટ પકડાય છે? કશાયની મંદતા તો અહીંયા આપણે કરી લઈએ, પરંતુ મોહની મંદતા, કશાયની મંદતા તો અનંતવાર થઈ, મોહની મંદતામાં અનંત પુરુષાર્થ જોવે, બે વાત સમજાય છે? અને એ મોહની મંદતામાં કારણ શું છે? તત્વિચાર, વિશુદ્ધિ લબ્ધિ, વિચાર કર, વિચાર તો પામ. એટલે કૃપાળુ દેવે કેટલી બધી વાર સત્સમાગમ પર જોડાય, સત્સંગતિ, સત્સમાગમ, ગુરુદેશે સ્વાધ્યાય ઉપર એટલું જોયું. સ્વાધ્યાય આપણે વાંચ્યું ને હમણાં, શું વાંચ્યું? સ્વાધ્યાય એ પરમ તપ છે, એના જેવો કોઈ તપ થયો નથી, છે ને થશે ને. સ્વાધ્યાય એટલે આ એક એક વસ્તુ વાંચીને આપણા અંદરમાં મોહની મંદતા થાય અને એક વિશુદ્ધિ બને, એક પાત્રતા બને, એક ભાવભૂમિ તૈયાર થાય. વેદી શુદ્ધિ આપણે કેટલી વાર લઈએ છીએ ને, એ વેદીની શુદ્ધિ પરિણામોની શુદ્ધિ થાય. હવે વિશુદ્ધિ લબ્ધિ, આ લબ્ધિસાર શું છે બોલો? લબ્ધિસાર શું છે બોલો? મમતાને આ લબ્ધિસારમાં પાંચ લબ્ધિનું શું ગજબનું વિસ્તારથી વર્ણન આવ્યું છે, બધું વાંચીએ તો આપણને ખબર પડે. ચલો ત્રીજી લબ્ધિ હવે આગળ કહે છે. હવે એની મોહની મંદતા પણ થઈ ગઈ, એનો ક્ષયોપશમ પણ એ પ્રકારે એના સદુપયોગમાં, એ ક્ષયોપશમનો પણ સદુપયોગ કરે છે. હવે ત્રીજી લબ્ધિ છે દેશના લબ્ધિ, જેના વગર કાર્ય નહીં થાય. આ પાંચે લબ્ધિ પૂર્વ કાર્ય થશે ને, તો દેશના લબ્ધિ શ્રી જીનેન્દ્ર દેવ દ્વારા ઉપદેશેલા તત્વનું ધારણ થવું. આહા, શું કીધું? જીનેન્દ્ર દેવ દ્વારા ઉપદેશેલા. હવે એમાં તમે જ્ઞાની ધર્માત્મા પણ લઈ લો, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા મુનિરાજ પણ લઈ લો, અને સમોષણમાં બિરાજમાન સાક્ષાત જીનેન્દ્ર દેવ તીર્થંકર દેવ પણ લઈ લો. એમનો ઉપદેશ, એમની વાણી, એમનો બોધ, એમના વચન, એમના શબ્દો, એમની હિત શિક્ષા, એમને બતાવેલો માર્ગ, એ શું છે? દેશના. અને એને આપણે ગ્રહણ કરીએ છીએ દેશના લબ્ધિ. દેશના છે ગુરુની પર્યાય. શું કીધું? દેશના છે ગુરુની પર્યાય અને દેશના લબ્ધિ છે શિષ્યની પર્યાય. દેશના તો અનંતવાર મળી, પરંતુ દેશના લબ્ધિ, દેશના મળે પુણ્યના ઉદયથી. જો એક એક ની વચ્ચે અંતર લખો ને, શયોક્ષમ અને શયોક્ષમ લબ્ધિ, દેશના અને દેશના લબ્ધિ લખો અંતર, તો તમને ખબર પડશે. દેશના મળે છે પુણ્યના ઉદયથી અને દેશના લબ્ધિ પ્રાપ્ત થાય છે પુરુષાર્થ. પોઈન્ટ સમજાય છે? કેવી રીતે બેસે વાણી સાંભળવા, બોલો. આપણે ઘણી વાર વાણી સાંભળતા ને, અચ્છા આ તો અમે કરી લીધું છે. પોઈન્ટ સમજાય છે? આ તો અમે બહુ બધી વાર કર્યું, નવે નવે ભૂતકાળમાં. હવે કઈક એવું સાંભળે ને, હવે તો વાંચ્યું છે, હવે તો વાંચ્યું છે, હવે તો વાંચ્યું છે, હવે તો વાંચ્યું છે, બરાબર. તો ક્યાં વાગ્યા? ભાવના ભાવવાની ના નથી પાડતી, નિર્ણય કરવાની ના નથી પાડતી, ને સંકલ્પબદ્ધ થવાની ના નથી પાડતી. પરંતુ અહીંયા વાણી છૂટે ને પછી શું થાય? એ હવે તો કરવું છે, હવે તો કરવું છે, હવે તો બસ કરવું છે, હવે દસ, અને પાછું શું? દસ લક્ષ પતે ને એટલે ચાલુ કરવું છે. પોઈન્ટ સમજાય છે? હવે તમે જોજો, જીવ જીવ દેશના, હાઉ ઇઝ અ જીવ મિસિંગ દેશના લબ્ધિ. દેશના તો છૂટી રહી છે, પણ દેશના લબ્ધિ રૂપે પરણવાનું મિસ કરી જાય છે. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? તો વયો જાય યા તો ભૂતમાં યા તો ભવિષ્યમાં. અને દેશના લબ્ધિ ક્યારે થશે? ભૂતનો વિચાર કરવાથી થશે કે ભવિષ્યનો નિર્ણય કરવાથી થશે? અફસોસ કરવાથી, હાય હાય આટલા વર્ષો ન કર્યું, આટલું સરસ ના કર્યું, ના કર્યું, ના કર્યું, હવે કરશું, હવે કરશું, હવે કરશું, હવે કરશું. તમને સમજાય છે શું કહેવા માંગુ? દેશના લબ્ધિ બોલો, વિચાર કરો કે જે વાણી આવી, જેમ આવી, જે રીતે આવી, જે નહીંથી આવી, જે અપેક્ષાથી આવી, એને એ રીતે ગ્રહણ કરીને અંદરમાં નિર્ધારણ કરે, અવધારણ કરે, ગ્રહણ કરે, એનો વિચાર કરે, એનો નિર્ણય કરે. કોઈ વૈરાગ્યની વાત આવે તો વૈરાગ્યનું પોષણ કરે, તત્વની જોરની વાત આવે તો તત્વનું જોર લે, જ્ઞાન પ્રદાન શૈલીથી કોઈ વાત આવે તો જ્ઞાન કરે. બોલો, હમણાં તમે વિચાર કરો, ઘડી ઘડી એકને પ્રશ્ન નથી પૂછતી, પણ આપણને હંમેશા એવું લાગવું જોઈએ કે આ સ્વાધ્યાય હોલમાં ખાલી વ્યવહારથી કહો તો બે વ્યક્તિ અને નિશ્ચયથી કહો તો એક જ છું. ગુરુદેશી કોની માટે આ દેશના આપે છે? બોલો, બધા માટે, અમારા માટે, અમારા માટે. અરે ચલો ઠીક છે, ભાવનાના અર્થે, ભાવનાની પ્રધાનતાથી કહીએ, પરંતુ ખરેખર મારી માટે આ વાણી નીકળી છે, મને સંબોધન કરવા માટે અહીંયા આવ્યા છે. દેશના લબ્ધિ સમજાય છે? બહુ સરસ વ્યાખ્યા આવી. શું વ્યાખ્યા આવી? બોલો જલ્દી. શ્રી જીનેન્દ્ર દેવ દ્વારા ઉપદેશેલા તત્વનું ધારણ થવું. બોલો, હવે એ પણ જીવની સ્વતંત્ર યોગ્યતાથી થશે. મારીચીના જીવે સમોષણમાં શું કર્યું? બોલો, શું કર્યું? બોલો, આવું ફેમિલી બેકગ્રાઉન્ડ કોને હોય? આવું સ્ટ્રોંગ ધાર્મિક ફેમિલી બેકગ્રાઉન્ડ કોને મળે? બોલો, દાદા સામે બિરાજમાન છે, સમજાય છે? રિલેશનમાં જોવો તો પ્રથમ તીર્થંકર, પિતા ચક્રવર્તી, ભાઈઓ બધા મોક્ષગામી, પરદાદા કુલકર. વિચાર કરો, દેવ ફૈબાઓએ દીક્ષા લીધી, આરિકા માતા, શું શું ગજબ. બોલો, પરંતુ એ જીવની એ સમયે દેશના ગ્રહણ કરીને એની પર્યાયમાં દેશના લબ્ધિ રૂપે પરમની યોગ્યતા નહોતી, તો એને જીનેન્દ્ર તીર્થંકર પણ લાવી શકવામાં સમર્થ નથી. એટલે સમજી જજો બધા, કે જેની જેની જે 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 પ્રકારની યોગ્યતા પાકી છે, એનો પુરુષાર્થ પણ એ જ પ્રકારે પરણશે. એ યોગ્યતાનું ઉલ્લંઘન પુરુષાર્થ નહીં કરે, એ હોનહારનું ઉલ્લંઘન પુરુષાર્થ નહીં કરે, એ ભવિતવ્યતાનું ઉલ્લંઘન પુરુષાર્થ નહીં કરે, અને કાલ લબ્ધિનું ઉલ્લંઘન પુરુષાર્થ નહીં કરે. કારણ કે પાંચે સમવાયપૂર્વક એક એક પર્યાય થઈ રહી છે, અને એ સમયે એવો પુરુષાર્થ ના ઉપડે એવું બને નહીં. બોલો રાધિકાબેન, સમજાય છે કે હાર્ડ પડે છે? હવે કીધું ને લેવાનું, એટલે જરાક પાંચ લઈ લઉં છું. જો બહુ સરસ છે આગળ, થયું. શ્રી જીનેન્દ્ર દેવ દ્વારા ઉપદેશેલા તત્વનું ધારણ થવું, તેનો વિચાર અગેન. શું આવ્યું? એકો એક લબ્ધિમાં વિચાર, 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 વિચાર. એનો મતલબ શું? બોલો, અહીંયાથી બહાર જાઓ તો પણ એ તત્વના વિચાર ચાલવા જોઈએ. તત્વ વિચારક જીવ, તત્વ શોધક જીવ હોવો જોઈએ. રિસર્ચ, આ બોલો જૈન ધર્મ શું છે બોલો? રિસર્ચ નો વિષય છે ને, રિસર્ચ કરો કે સુખ ક્યાં છે. અરે ગુરુ કહે છે પરમા સુખ નથી, ગુરુ કહે છે કે તું શરીર નથી. કેવી રીતે નથી? તર્કથી, યુક્તિથી, ન્યાયથી, લોજિકથી, એક એક વાતને સિદ્ધ કરીને વિચારપૂર્વક અંદરમાં વિકલ્પાત્મક નિર્ણયને નિશંક દ્રઢ કરતા જાઓ, ને તો ભાવ આમ જ પૂરો થઈ જશે. બોલો અર્જુન તો ગજબ વાત આવવાની છે. જો તેનો વિચાર થયો તે દેશના લબ્ધી છે. હવે જે શું કહે છે, નરક આદિમાં જ્યાં ઉપદેશને નિમિત્ત ના હોય ત્યાં તે પૂર્વ સંસ્કારથી થાય. સમજાયું? નરકમાં પાંચ લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થશે કે નહીં? સમજાય છે? તો ત્યાં તો ત્રીજી નરક સુધીના જે દેશના છે. દેવગતિના દેવો શું ગજબ બોલો, દેવગતિના દેવો નરકમાં આવીને ત્રીજી નરક સુધીના જીવોને ઉપદેશ આપે છે, અને એ ઉપદેશ સાંભળીને ત્યાં નરકના નારકીઓ પાંચ લબ્ધિ પૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. પરંતુ કોઈ સીતાજીનો જીવ ગયો કે નહીં બોલો? રાવણને સંબોધન કરવા, અને રાવણને સંબોધન કરવા ગયો અને શું થયું બોલો? એ આમતેમ આમતેમ ભાગવા માંડ્યો. એને એમ થયું કે આ તો, પરંતુ એ સીતાજીનો જીવ તો કરુણાભાવથી ગયો હતો, એને ઉપદેશ આપવા ગયો હતો, એને સંબોધન કરવા ગયો. ગજબ છે. જો બરાબર છે, થયું તો પૂર્વના સંસ્કાર, એટલે પૂર્વમાં આ નિયમ છે કે પૂર્વમાં એ જીવે, કઈ કેવું છે બરાબર ને, પૂર્વમાં એ જીવે દેશના લબ્ધિ, એટલે કે પૂર્વમાં જ્ઞાની ધર્માત્માની દેશના સાંભળી હોય તો એ સંસ્કાર રહી જાય. પરંતુ આમાં નિયમ સમજો કે એ સંગીમાંથી સંગી, સંગીમાંથી સંગી, સંગીમાંથી સંગી, સંગીમાંથી સંગી પર્યાયમાં જાય તો જ એ આ દેશના સંસ્કાર રહેશે. વચ્ચે એક પણ અસંગી પર્યાય આવી ગઈ તો એવરીથિંગ વિલ બી વોશ્ડ આઉટ, સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ક્રેચ. ધેન સમજાય છે? ખ્યાલ આવે છે કે ટફ પડે છે? બોલો જલ્દી. પણ સમજાય છે? બહુ સરસ છે. જો આગળ જો, હવે આ તો ગજબ. ચોથી લબ્ધી કઈ છે? હું આના પરથી એક ઉદાહરણ પહેલા વાંચું છું, કારણ કે પછી ઉદાહરણને બધામાં વહી જઈશ ને તો વાંચન રહી જશે, એટલે પહેલા વાંચું છું. આના પરથી એક ઉદાહરણના માધ્યમથી આપણે ચર્ચા કરશું. હવે આ તો આ કંઈક અલગ રીતે જ આનું સ્વરૂપ ટોટલમેટી સાધે મૂક્યું. હવે વાંચું છું શું કે છે. કર્મોની અપેક્ષાથી વાત સમજાવી, પરિણામોની વાત, પ્રાયોગ લબ્ધિના પરિણામની વાત કર્મની અપેક્ષાએ સમજાવી. જો કેવી રીતે સમજાવે છે, કર્મોની પૂર્વ સત્તા, એટલે સત્તામાં સત્વ આબાધાકાર, સમજાય છે? એટલું પૂર્વ સત્તા એટલે કે હજી ઉદયમાં નથી આવ્યા એવા કર્મો લેવાના, બરાબર છે? હવે જો શું લખ્યું છે, કર્મોની પૂર્વ સત્તા ઘટી અને અંતઃ કોળા કોળી સાગર પ્રમાણ રહી જાય, તથા નવીન બંધ પણ અંતઃ કોળા કોળી સાગર પ્રમાણે સંખ્યાતમાં ભાગ માત્ર થાય, તે પણ એ લબ્ધિકારથી માંડીને ક્રમથી ઘટતો જ જાય, અને કેટલીક પ્રકૃતિઓનો બંધ ક્રમથી મટતો જાય, ઇત્યાદિ યોગ્ય અવસ્થા થવી, તેનું નામ પ્રાયોગ્ય લબ્ધિ છે. શું સમજાયું? પૂરી ચર્ચા કર્મથી આવી. હવે એક એક વાત લેજો, બહુ શોર્ટમાં લેશું કારણ કે ઘણા બધા નવા યંગસ્ટર્સ છે, એ લોકોને હાર્ડ ન પડવું જોઈએ. પણ આના માટે હું તમને ઉદાહરણ આપું. પહેલા એક જો સમજો, સત્તામાં પડેલા જે કર્મ છે એ બધા કર્મો ઘણી લાંબી 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 70 કોડા કોરી સાગરો પમની સ્થિતિવાળા બધા દર્શનમો આદિના કર્મો બધા એમ સમજો, બહુ લાંબી લાંબી સ્થિતિવાળા કર્મો પડ્યા છે જે ઉદયમાં નથી આવ્યા. સમજો પ્રીતિ ભાભી, હવે અહીંયા જીવ પ્રાયોગ લબ્ધિમાં આવ્યો. હવે પ્રાયોગ એટલે કે જે સાંભળ્યું, જે વાંચ્યું, જે ગુરુવાણીનું શ્રવણ કર્યું, હવે એનો પ્રયોગ કરે છે. ચિંતન, ઓર ઊંડો ચિંતન મંથન, અને એના વિચારમાં ઓર ઊંડો ઊંડો ઉતરતો એ તત્વનો નિર્ણય, મુખ્યતઃ સાત તત્વનો નિર્ણય, છ દ્રવ્ય પ્રયોજનભૂત વાતો, અન્ડરસ્ટેન્ડિંગ, જે દ્રવ્યાનિયોગમાં વર્ણિત જે અત્યંત પ્રયોજનભૂત વાતો છે એના ઉપર એની ગંભીર અંદરમાં ચિંતન મંથનની ધારા ચાલે છે. હવે એવા વિશુદ્ધ પરિણામ પ્રાયોગ લબ્ધિના પરિણામનું નિમિત્ત પામીને કર્મમાં આટલો બધો ઉથલપાથલ થઈ જાય છે. તમને સમજાવ્યું હશે થોડુંક એ સત્તામાં પડેલા જે કર્મો છે એની સ્થિતિ ઘટી જાય છે, નવા બંધાતા જે કર્મો છે એ પણ ઓછી સ્થિતિવાળા બંધાય છે, અને નવી પાપ પ્રકૃતિઓનો તો બંધન નથી થતો. એ પ્રમાણે કર્મોમાં આ બધો ફેરફાર સ્વયમેવ પોતાના વર્તમાન પરિણામનું નિમિત્ત પામીને થાય છે. કયા પરિણામનું નિમિત્ત પામીને? આખો ખેલ વર્તમાનની બાજીનો છે. આટલી ઓછી સ્થિતિ થઈ જાય, ફટ 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 સ્થિતિઓ બધી ઘટતી જાય, જેટલો સમય પ્રાયોગ લબ્ધિના પરિણામમાં છે. બોલો, પ્રાયોગ લબ્ધિનો કાળ કેટલો? અંતરમુહૂર્ત. શેપક્ષમ લબ્ધિનો કાળ? અંતરમુહૂર્ત. દેશના લબ્ધિનો કાળ? અંતરમુહૂર્ત. વિશુદ્ધિ લબ્ધિનો કાળ? અંતરમુહૂર્ત. કરણ લબ્ધિનો કાળ? અંતરમુહૂર્ત. ટોટલ કરો તો પાછેવનો અંતરમુહૂર્ત. પાછેવ લબ્ધિનો કાળ અંતરમુહૂર્ત. પણ આ અંતરમુહૂર્ત ગજબ. બોલો, હવે મને કયો, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કેટલો સમય જોઈએ? અંતરમુહૂર્ત. શું ગજબ! અને ઉત્કૃષ્ટ અગર જીવ, આ તો લબ્ધિનો કાળ અંતરમુહૂર્ત. અભ્યાસ કરે તો કીધું ને, સમય સારજીમાં કળશ કેટલો ગજબમાં આવ્યો, એ તું અગર તીવ્ર અભ્યાસ કરે ને પુરુષાર્થ કરે ને રૂચિપૂર્વક તત્વ નિર્ણયમાં લાગે તો મેક્સિમમ કેટલો ટાઈમ કીધો? 6 મહિના. શું ગજબ કળશ છે અમૃતચંદ્ર આચાર્ય દેવ. હે ભવ્યજન, ક્યાં લાભ હૈ ઇસ વ્યર્થ કે બકવાદ સે. બંધ કરો આપ તમારી બકવાસ. જ્ઞાની કહે છે, શું કે? બંધ કરો, બસ બસતાઓ બસતાઓ બસતાઓ. આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. હવે શું કે છે? હે ભવ્યજન, ક્યાં લાભ હૈ. ક્યાં લાભ હૈ? ઇન્ડિયા જીતી કે આ જીતી કે તે જીતી, કોઈ મને કયો. અનર્થ 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 દંડ, અનર્થ દંડ આવી છે. અર્થ વગરના કેટલા પાપ કરે છે બોલો? બે બે ચાર ચાર કલાક નીકળી જાય, હાલે નહીં ત્યાંથી ઉપયોગ. શું મળ્યું બોલો? કોઈ મૂવી જવા જાય ને તો 2 કલાક, અચ્છા પતી ગયું, પતી ગયું. હવે ત્યાં જે પણ થયું, બોલો સાચે કયો, ત્યાં જે પણ થયું, સીન સીનરી જે પણ એક્શન રિએક્શન ત્યાં જે પણ થયું, એ બધું સાચું થયું કે ખોટું થયું? અરે બોલો. અને એને જોઈને અહીંયા જે ભાવ થયા એ સાચા કે ખોટા? ત્યાં તો એ લોકો એવા એવા ખોટા બધા સીન કરીને પણ પૈસા કમાયા, અને એને જોઈ જોઈને તે પાપ કમાણી કરી. તે શું કર્યું બોલો? તારા ઉપયોગનો દુરુપયોગ કર્યો, તારી શક્તિ સમય વીર્યનો દુરુપયોગ કર્યો છે કે નહીં બોલો મને કયો? અને અહીંયા કહે છે કે તને આવો ઉપયોગ મળ્યો છે, આવો અવસર મળ્યો છે, આવો ઉઘાડ મળ્યો છે, આવું મન મળ્યું છે, અત્યંત દુર્લભતાથી મળ્યું છે ભાઈ, તું એનો દુરુપયોગ કરશે, કુદરત આ એક એક વસ્તુ છીનવી લેશે, એક એક વસ્તુ. અને પડતી આવશે તો એક ઇન્દ્રિય રહી જશે, બસ એક ઇન્દ્રિય, એક ઇન્દ્રિય રહી જશે. મને કહો કે આ કર્મોની સ્થિતિ બતાવીને શું કહેવા માંગે છે અનુજાબેન? શું કહેવા માંગે છે? જયારે કર્મોમાં અજીમતો પ્રાયોગ લબ્ધિ છે, સમજો બેનો બધા, અજીમતો પ્રાયોગ લબ્ધિ છે. કરણ લબ્ધિમાં નથી ગયો, સમ્યક દર્શન નથી થયું, આત્માની અનુભૂતિ નથી થઈ, હજીમ તો તત્વ વિચારમાં છે, અને આ કર્મોમાં આવા ઉથલ પાથલ થઈ શકે એ તત્વ વિચારની વિશુદ્ધ પરિણામની અંતરમુખ પરિણતિની આટલી તાકાત છે એ બતાવવા માટે કર્મની સ્થિતિ અને એનું પરિણામ બતાવ્યું. રામાયણ લખ્યું ને, રામાયણ તો કેટલા બધા પાના તો રાવણનું વર્ણન લખ્યું. રાવણ આવો, રાવણ આવો, રાવણ આવો, રાવણ આવો. અરે ભાઈ સાહેબ, તમે રામાયણ લખો છો કે રાવણનું પુરાણ લખો છો? રામ પુરાણ લખો છો કે રાવણનું પુરાણ લખો છો? તો ઉત્તર આપ્યો પછી. શું ઉત્તર આપ્યો? કે જે રાવણ આટલો બળશાળી છે એ રાવણને જીતવા, એટલે કે એને એને પરાસ્ત કરવા વાળો રામ કેવો હશે? સમજાયું કે નહીં? રાવણ આટલો બળશાળી છે તો એને જીતવા વાળો, એની સાથે લડાઈ કરવા વાળો અને એને પરાસ્ત કરવા વાળો રામ કેવો હશે? તો જે 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા કર્મો એક કોડાકોડીના અંતરમાં આવી જાય, અંતઃ કોડાકોડી, એક કોડાકોડીની અંદર આવી જાય, કઈ લબ્ધિમાં? અરે બોલો, પ્રાયોગ લબ્ધિમાં. એક કોડાકોડીની અંદરવાળી એ સ્થિતિનું શું થઈ જાય? આકર્ષણ થઈ જાય, એ સ્થિતિ ઘટી જાય, એનો અનુભાગ ઘટી જાય, નવી ઓછી સ્થિતિવાળા કર્મો બંધાય. આટલું બધું ઉથલ પાથલ કર્મોમાં થઈ શકે એનો મતલબ અનુમાન લગાડો. કે એ ભાવ કેવા હશે. હજી સાંભળજો, હજી અભી સ્ટોરી પૂરી નહીં હોઈ હે, હજી હું તો આ પ્રાયોગ લબ્ધિમાં આવ્યો ને, હવે વાંચો આગળ, બહુ ગજબ છે. હવે શું કે છે આગળ, તો જો એ ચાર લબ્ધિ, હવે શું ગજબ, અહીંયા હવે બધા હલી જશે. એ ચાર લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને હોય છે. અભવ્ય જીવ પણ આ ચોથી લબ્ધિ સુધી જઈને આ પ્રમાણે અસ્તિત્વને ઓછી કરીને આવી વિશુદ્ધિ પ્રાપ્ત કરી શકે. અભવ્ય જીવની પર્યાયમાં પણ આવી પ્રકારની યોગ્યતા પ્રાયોગ લબ્ધિ સુધી જવાની છે. હવે કોઈ પૂછે કેમ, તો આમાં કોઈ આન્સર નથી, કારણ કે ભવ્યત્વ અભવ્યત્વ એ પારિણામિક ભાવનો ભેદ છે, અને પારિણામિક ભાવ એ કર્મોપાધી નિરપેક્ષ ભાવ છે. કોઈ કર્મના કારણે જીવ ભવ્ય અને અભવ્ય નથી, એની સ્વાભાવિક યોગ્યતા જ ભવ્ય અભવ્ય રૂપે પરણવાની છે. જો વાંચો, એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને હોય છે. એ ચાર લબ્ધિઓ થાય પછી સમ્યક્ત્વ થાય તો થાય, અને ન થાય તો ન પણ થાય, એમ શ્રી લબ્ધિસાર ગાથા 3 માં કહ્યું છે. આ ચાર લબ્ધિ પછી પણ સમ્યક્ત્વ થાય તો થાય અને ના પણ થાય, આપણે કેટલી વાર પ્રાયોગ લબ્ધિ સુધી જઈને આવ્યા વિચાર કરો. આપણે અહીંયા બેઠા બેઠા ક્યારેક ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપણને અંદરથી એટલો બધો અહોભાવ આવે અને આવવો જોઈએ, તમે વિચારજો. આપણે અહીંયા બેઠા બેઠા કેટલી બધી વાર પ્રાયોગ લબ્ધિ સુધી જઈને આવ્યા, વિશુદ્ધિ લબ્ધિથી ઘણી વાર એવું થાય વિશુદ્ધિથી પાછો આવી જાય, દેશના લબ્ધિથી પાછો આવી જાય, શેપશન લબ્ધિથી પાછો આવી જાય. કોઈને એક ના થાય, કોઈને ચાર થાય, ને કોઈને પાંચ પૂર્વક સમ્યક દર્શન પણ થઈ શકે. સોગાનીજીને થયું કે નહીં બોલો, પાંચ લબ્ધિ પૂર્વક થયું હશે કે નહીં બોલો, 19 વર્ષે થયું કે નહીં બોલો, માતાજીને પાંચ લબ્ધિ પૂર્વક થયું હશે કે નહીં બોલો. પાંચ પાંચ છ છ સાત સાત કલાક ધ્યાનમાં બેસતા, આંખ ખોલીને જોવાનો ભાવ ના થતો, પોતાની માતા સામે ઉભી હોય તો એ આંખ ખોલીને જોવામાં ત્રાસ લાગે, કોણ છે ને કોણ બોલાવે છે, કેવી અંદરની ખોજ હશે, કેવી અંદરની ધૂન હશે, કેવી આત્મપ્રાપ્તિની અંદરની ખુમારી હશે, કેવી સંસાર શરીર અને ભોગોથી કેવી વિરક્તા હશે, કેવો અંદરમાં સ્વભાવને ભેટવાનો એક પોતાનું કાર્ય કરવાનો હર્ષ હશે, અને કેવો પોતાના સ્વભાવનો વિરહ લાગ્યો હશે. કેવો વિરહ લાગ્યો હશે બોલો. કાલે આપણે પછી કોની સાથે વાત કરતા હતા ને, કે એક મેળામાં માતાનો હાથ પકડેલો બાળક હોય વિકૃતો પડી જાય, તમે વિચારો, ખાલી વિચારો, એ 4 વર્ષનો બાળક મેળાની ગરબીમાં શું કહેવાય ખોવાઈ જાય, બોલો એ માતાની કેવી હાલત થતી હશે. સમજાય છે વિરહની વેદના, સમજાય છે? આપણને લાગે છે વિરહની વેદના, શું લાગે છે? સાચે બોલજો, ઓનેસ્ટલી. આપણા સ્વભાવને અનાધિકારથી આપણી પર્યાય ભેટી નથી, જોયો નથી, સ્વભાવનો અનુભવ ક્ષણ માત્ર માટે થયો નથી, આ ચાર ચાર લબ્ધિ સુધી આવીને પાછો વળો ગયો. ચાર ચાર લબ્ધિ સુધી આવીને ક્યાંક તો વિકલ્પમાં, ક્યાંક તો ગુણગુણીના ભેદમાં, ક્યાંક તો મંદ કષાયમાં, ક્યાંક તો તત્વ વિચારની મહિમામાં અટકી ગયો. એ નહીં આવે એમ નથી, પરંતુ એમાં અટકી ગયો એટલે એ આ લબ્ધિઓનું ઉલ્લંઘન કરીને એને સમ્યક્ત્વની પ્રાપ્તિ ના થઈ. શું કહો, એ શબ્દો ઓછા પડે આ ભાવો વ્યક્ત કરવા માટે. જો ફટાફટ વાંચીએ, એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને હોય છે. એ ચાર લબ્ધિઓ થયા પછી સમ્યક્ત્વ થાય તો થાય અને ના થાય તો ના પણ થાય, એમ શ્રી લબ્ધિસાર ગાથા 3 માં કહ્યું છે. માટે એ તત્વ વિચારવાળાને સમ્યક્ત્વ હોવાનો નિયમ નથી. કેટલી ગજબ વાત છે, તત્વ વિચાર થઈ ગયેલ થઈ જશે એમ નથી, તત્વ વિચારનો પણ ભાવ એટલો હેય લાગવો જોઈએ, અને અંદરમાં એ સ્વભાવ જેનો વિચાર કરે છે સ્વભાવ કેટલો ઉપાદે લાગે તો એ જીવ પોતાના આત્માના અનુભવમાં જશે. તત્વ વિચારવાળો સમ્યક્ત્વ હોવાનો નિયમ નથી. જેમ કોઈને, હવે બહુ સરસ છે જો, આટલું વાંચ્યું આપણે થોડુંક જ, જેમ કોઈને હિત શિક્ષા આપી તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે, પછી વિચાર કરતા તેને આમ જ છે. જો ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, થોડા મોટા અક્ષર છે કે નહીં, થોડા મોટા અક્ષરથી લખ્યું છે આમ જ છે, એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય. પહેલા તો શું કહ્યું, શિક્ષા આપી, અને પછી સાંભળી અને પછી વિચાર કર્યો અને પછી શું થયું, આમ જ છે એવી એ શિક્ષાની પ્રતીતિ થઈ જાય અથવા અન્યથા વિચાર થાય. સમજાય છે? અહીંયા સાંભળતા સાંભળતા ક્યાં હોય જાય, અન્યથા વિચાર આવી જાય, કોઈ બીજા વિચાર આવી જાય, કોઈ બીજે ઉપયોગ ચાલ્યો જાય, ઉપયોગ ક્યાંક બીજે રમવા લાગે, કંઈક બીજું યાદ આવી જાય. પણ સમજાય છે? અન્યથા વિચાર થાય, અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય તેમ શ્રી, હવે સિદ્ધાંત, તેમ શ્રી ગુરુએ તત્વ ઉપદેશ આપ્યો. શું કર્યું? જલ્દી બોલો, સાથે બોલો, તત્વ ઉપદેશ આપ્યો. બરાબર, તત્વ ઉપદેશ આપ્યો. તેને જાણી વિચાર કરે કે, હવે તેને જાણી તો લીધો, હવે શું કરે? સેકન્ડ સ્ટેપ બેટા, વિચાર કરે કે આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે. હવે આ આખું પ્રકરણ છે ને શ્રોતાનું સ્વરૂપ, બીજો અધિકાર, બધું કનેક્ટેડ છે. શ્રોતાના સ્વરૂપમાં જો વાંચતી હતી, મારે જરાક લેવું છે એ પણ સમય મળે તો એકાદ લેક્ચર નાનો એવો. શ્રોતાનું સ્વરૂપ શું ગજબ સ્વરૂપ છે. હવે શું કહે છે કે એ ઉપદેશ સાંભળ્યો, શું કર્યું કે શ્રી ગુરુએ તત્વ ઉપદેશ આપ્યો, તેને જાણી વિચાર કરે કે આ ઉપદેશ આપ્યો તો કેવી રીતે છે. હવે આ જવાબદારી કોની? ઉપદેશ તો આપ્યો, બરાબર, કેવી રીતે છે? પછી વિચાર કરતા તેને આમ જ છે. આના પર જો રમુજાબેન, આમ જ છે, હવે આના ઉપર એક કલાક આપણે સ્વાધ્યાય કર, આમ જ છે, આ તત્વનું સ્વરૂપ આમ જ છે, આ દ્રવ્યનું સ્વરૂપ આમ જ છે, આ ભાવનું સ્વરૂપ આમ જ છે, આમ જ છે, એવી શિક્ષાની પ્રતીતિ થઈ જાય, થઈ જાય. હવે બીજો ઓપ્શન, અથવા અન્યથા વિચાર થાય અથવા અન્ય વિચારમાં લાગી જાય તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ન પણ થાય પણ તેનો ઉદ્યમ, જો અગેન સો બ્યુટીફુલ, પણ તેનો ઉદ્યમ તો માત્ર તત્વ વિચાર કરવાનો જ છે. સમજાય છે? શું 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 સરસ લખ્યું છે. વયો જાય ને તો પાછો આવે, વયો જાય ને તો પાછો આવે, વયો જાય ને તો પાછો આવે. આ એનો ઉદ્યમ છે કે વારંવાર તત્વ વિચાર કરે, ગમે ત્યાં હોય, ઓફિસમાં હો, તમે કોલેજમાં હો, તમે યુનિવર્સિટીમાં હો, તમે રોડ પર હો, ટ્રાફિકમાં હો, બસમાં હો, ટ્રેનમાં હો, ગાડીમાં હો, ગમે ત્યાં હોય, બોલો, યોગ ક્યાંય પણ લઈ જાય, ઉપયોગ તો મારો મારા હાથમાં છે ને. તમે ટ્રાફિકમાં ફસાયા છો, બોલો, તત્વ વિચાર થઈ શકે કે ના થઈ શકે? તત્વ નિર્ણય થઈ શકે કે ના થઈ શકે? ક્રમબદ્ધ પર્યાયનો વિચાર થઈ શકે કે ના થઈ શકે? વસ્તુ સ્વતંત્રતાનો વિચાર થઈ શકે કે ના થઈ શકે? ત્યાંથી છૂટા પડી શકો કે ના પડી શકો? ગાડીમાં બેઠા હો, ટ્રેનમાં બેઠા હો, ક્યાંય પણ બેઠા હો, આ દેશના સાંભળી લીધી હોય, પછી બોલો, થઈ શકે કે ના થઈ શકે કાર્ય? ક્યાંય પણ સાતમી નરકમાં થઈ શકે તો અહીંયા કેમ ના થઈ શકે? શું 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 બહુ ગજબ છે. હવે આના પછી જો, હવે આપણે થોડુંક જ વાંચ્યું કારણ કે ઘણું બધું છે. હવે જો પાંચમી આવી ગયું ને, ઉદ્યમ તો અગેન અગેન શબ્દ શું આવ્યો? તત્વ વિચાર કરવાનો જ છે, પુરુષાર્થ બુદ્ધિપૂર્વકનો આ જ છે, બરાબર. પાંચમી કરણ લબ્ધિ થતા, હવે અગર એ આ ભૂમિમાંથી ઓળંગી ગયો, આગળ ક્રોસ કરી ગયો, તો કઈ લબ્ધિમાં આવશે? હવે કરણ લબ્ધિ, કરણ લબ્ધિમાં આવશે તો નિયમથી સમ્યક્ત્વ એને અંતર્મુહૂર્તમાં થવાનું જ છે, નિયમથી થશે. કરણ લબ્ધિથી પાછો નહીં વળે, કરણ લબ્ધિથી બેક ઓફ નહીં થાય. અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે બધાને? કરણ લબ્ધિ એટલે હવે વેરી વેરી ક્લોઝ ટુ સમ્યક્ત્વ. જો પાંચમી કરણ લબ્ધિ થતા સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો, શું કીધું? એવો નિયમ છે. પણ તે તો જેને પૂર્વે કરેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય તેને તેજ જીવને કરણ લબ્ધિ થાય છે. સમજાઈ ગયું ને? ચાર લબ્ધિ પૂર્વક કરણ લબ્ધિ થાય અને કરણ લબ્ધિ થાય એટલે એક અંતર મુહૂર્તમાં એ જીવને સમ્યક્ત થાય જ. હવે આપણે ખાલી ત્રણ ચાર લાઈન વાંચશું કારણ કે પછી ટોટલ આખું વિશ્લેષણ કરણ લબ્ધિનું, એમાં અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, જે હમણાં મારે નથી લેવું કારણ કે ઘણો અગાધ વિષય છે અને ગંભીર વિષય છે, એ તમને હમણાં યંગસ્ટર્સને નહીં સમજાય, પણ આપણે ખાલી કરણ લબ્ધિનો આ એક પેરેગ્રાફ વાંચીને પછી આગળ વધીએ. તે કરણ લબ્ધિ વાળા જીવને બુદ્ધિપૂર્વક, અગેન જો આ બધા બહુ ક્રીમ વાક્યો છે. હવે કરણ લબ્ધિમાં કોઈ પૂછે કે શું કરે, કરણ લબ્ધિમાં શું હોય બોલો, શું કરે? તો હવે જો અહીંયા કે છે, બુદ્ધિપૂર્વક એટલો જ ઉદ્યમ હોય છે કે તે તત્વ વિચાર, અગેન તત્વ વિચારમાં ઉપયોગને તદ્રુપ થઈ લગાવે, તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે. બરાબર? જેમ કોઈએ શિક્ષાનો વિચાર એવો નિર્મળ, જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તુરત જ થઈ જશે, તેમ તત્વ ઉપદેશનો વિચાર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, પ્લીઝ બધા ધ્યાનથી આને નિર્ધાર કરજો. શું કીધું છું? અગેન, જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તુરત જ થઈ જશે. ઉદાહરણ આપ્યું, પહેલાનું શિક્ષા આપી ને કોઈ કે, અને પછી એની પ્રતીતિ એને થઈ આમ જ છે, રાઈટ? હવે સિદ્ધાંતમાં ઘટિત કરે છે, તેમ તત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને તેનું તુરત જ શ્રદ્ધાન થઈ જાય, વળી એ પરિણામોનું તારતમ્ય કેવળ જ્ઞાન વડે દેખ્યું, તેથી કર્ણાનયોગમાં નિરૂપણ કર્યું છે. અને એ નિરૂપણ હવે આગળ આવે છે, પણ એ નિરૂપણ આપણે છોડીએ છીએ, પણ આ વાત સમજાય. તુરત જ શું થઈ જાય? સાંભળ્યા પછી તુરત તમે પોઈન્ટ પકડો છો. આપણને શું લાગે? સ્વાધ્યાય કરીએ પછી ઘરે જઈને આપણે શું કરશું? વિચાર. પછી શું કરશું? નિર્ણય કરશું. ઘરે જઈને કરશું. અહીંયા કે છે, સાંભળતા સાંભળતા જ એ વિચાર એટલા એના નિર્મળ થતા જાય. તમે કાઉન્સિલર પાસે જાઓ ને, જે મોટિવેશનલ કાઉન્સિલર હોય. હવે એ તમને તમારી શું કરે, કાઉન્સિલર શું કરે, તમારી જે કેપેસિટી છે, એબિલિટી છે, એને જ તમારી સામે મૂકશે ને. અને એ કહેતો જાય તો તમને શું થાય? બોલો બોલો રાજીવબેન, શું થાય? તમને તુરત જ પ્રતીતિ થાય. અચ્છા, અરે વાહ, મારામાં આટલી સામર્થ છે, હું આ કરી શકું. તમને શું આવશે બોલો? કોન્ફિડન્સ આવતો જશે કે નહીં, કે ઘરે જઈને આવશે? આજે બધા થાકી ગયા લાગો છો, થાકી તો જાઓ ને, 9-9 દિવસ થઈ ગયા. બોલો જલ્દી રાધિકાબેન, તમે અરે આપણને છે ને કેવી મહિમા થયો છે. ઓલું એડવર્ટાઇઝ આવે ને, એડવર્ટાઇઝમાં શું આવે? ઓલું એકદમ બધા તેલના ઢાગ ને આ ઢાગ ને એ ઢાગ ને પહેલા બતાવે ને, બિફોર, અને પછી શું બતાવે? હા બોલ, આવું બધું અમને પૂછ્યું, આવું બધું અમને ખબર. પહેલા શું બતાવે? બિફોર. અને પછી તરત આફ્ટર ના બતાવે કાંઈ? પછી ઓલો સાબુ બતાવે, બે ચમચી નાખો, અને પછી એ ઢાગ બધા ઢૂંઢતે, અરે બોલો, ઢૂંઢતે રહે જાઓ કે તો આપણને એની મહિમા આવે કે ના આવે બોલો? હા, હવે હવે એડ, ઓ કોઈ જેમ જતો, હવે સર્ફ એક્સેલ નહીં, હવે એરિયલ લાવજો. સાબુ તો બદલી દેશે, વાળ સારા નહીં થાય તો શેમ્પુ બદલી દેશે, ઘરમાં મજા ના આવે તો ઘર બદલી દેશે, પણ ગુણસ્થાન નથી બદલતો. બોલો, ગુણસ્થાન બદલતો નથી. અને એનો એનો ઉપાય બતાવ્યો, અને કેટલું સિમ્પલ કીધું, તારો બુદ્ધિપૂર્વક. મને તો આ લાઈન એટલી પ્રિય છે, પંચમારાના અંત સુધીના લાઈન ગુંજતી રહેવાની છે 21,000 વર્ષ સુધી. ખ્યાલ આવે છે? એ તારો ઉદ્યમ તો બુદ્ધિપૂર્વક, બોલો શું ઉદ્યમ કર્યો? બુદ્ધિપૂર્વક. શું? સાબુ નાખો પછી ઢાગ જવા યોગ્ય જશે કે નહીં બોલો? સાબુ લગાડો છો પછી કાઢી નાખો, લગાડો છો કાઢી જ નાખો, લગાડો છો કેમ, લગાડો છો કેમ? અરે લગાડવો પણ પડશે અને કાઢવો પણ પડશે. મને આ એટલી બધી ઇમ્પોર્ટન્ટ લાઈન છે, તુરત જ શ્રદ્ધાન થઈ જાય એટલી એના વિચારોમાં નિર્મળતા આવી જાય. અરે બીજા ચાર વાક્ય સાંભળે નહીં ગુરુના, અનાદર ના કહેવાય? પહેલું વાક્ય સાંભળીને ના વિચાર નિર્મળ થઈ જાય ને અંદર રહ્યો જાય, અને બીજા ચાર વાક્ય છૂટી જાય તો ગુરુનો અનાદર ન થયું? આદર થયું. આ રીટા બેન કે આદર થયું, સાચું આદર થયું, અનાદર ન થયું, અપમાન ન થયું, અવર્ણવાદ ન થયું, અસાધના ન થઈ? અરે ખરો આદર થયો કે એક વાક્ય સાંભળીને અંદર વયા ગયા, રાગ અને જ્ઞાન જુદા છે, અંદર વયા ગયા, राग थी छूटा पड़ी गया, राग तो छूटो हतो, शरीर तो छूटू हतु, आ वाणी छूटी हती, एनो तू करता त्रण काल मां थयो ज न तो। मने तो आम पैसा गणता है तो भावे हम जबकि आवे हम पैसा गणता तो बोलो सम्यक भाई। हम मेन कॉन्ट्रैक्ट साइन करता हम साइन करता हम जबकि आ जाए। अरे बोलो, दागीना लेवा गया हो ना एकदम जोता हो हम बहु माटे दागीना लेवा लेता हो हम जबकि आ जाए ना पछी बोले उठा रे ओ बेन उठो क्या सुई गया। पण सीताने जगाड़े नाम संतरे यो चेतलड़ा, गईकाले कीधु तू ने अर्धू रही गयु, अर्धी बातों तो अर्धी रही जाए, शू करू। જગતની માતા કહે છે સુઈજા 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 બેટા, સવારના વહેલું ઉઠવાનું છે, અને જીનવાણી માતા કહે છે ઊઠ બેટા ઊઠ, હવે મો નિદ્રામાંથી જાગ, અરે સુતાને જગાડે નું નામ સંતરે ઓ ચેતલડા। આપણું તો મન એટલું ચંચળ છે એટલું ચંચળ છે, આપણે બેઠા ને કોઈ આવ્યું ને, અચ્છા આવ્યા સરસ ડ્રેસ પહેર્યો છે, પૂછી જઈશ ક્યાંથી લે, અને ડ્રેસીસ સારા હોય છે, એ ભગવાન ક્યાંથી દેશના લબ્ધિ થશે ને ક્યાંથી પ્રાયોગ લબ્ધિ થશે ને ક્યાંથી કરમ લબ્ધિ થશે। દેખાતા ને આટલા આટલા વખતથી, હા અચ્છા બરાબર, આ બહુ ટાઈમથી આવ્યા જ નહોતા, શું હશે ખબર, હવે અહીંયા ચાર લાઈન તો છૂટી ગઈ, અડધું પ્રવચન તો ગયું, કોણ આવ્યું કોણ ગયું કોણ બેઠું, મૂકો બધું, આખા જગત હોતા સ્વયં જગત પરિણામ, મેં જગા કરતા ક્યાંક તારે છૂટું પડવું પડશે, બુદ્ધિપૂર્વક તારે અંતરમુખી થવું પડશે, આ કોઈ એવું નથી આમ સવારના ઉછેર આમ સમ્યક દર્શન થઈ જશે, આ બુદ્ધિપૂર્વક ને બધા પુરુષાર્થ। મને કહો, એક ઉદાહરણ આપું તમને સરળ કરવા માટે, પાંચ લબ્ધિ વાંચી લીધું ને, સરળ કરવા માટે એક ઉદાહરણ આપું, પછી તમે વાંચ્યું, મેં તમને આખું પ્રકરણનો ફ્લો પણ કહી દીધું। એક બહુ ગરીબ દાદા હોય, અરે સોરી ગરીબ નહીં, સમજો એક વ્યક્તિ છે, હવે એના ઘરમાં કોઈ નથી, મોટી ઉંમરના વ્યક્તિ છે, સમજો જરા ઉદાહરણ સમજો, હવે એના ઘરમાં બધાનો વિયોગ થઈ ગયો છે, એમ સમજો કે એનો એક ઉદાહરણ છે સમજવા માટે, એનો એક નાનો પોત્ર છે, હજી બહુ નાનો છે, હવે એમના પાસે એમ સમજો એનું નાનું ઘર છે, પણ કંઈક હવે એમ સમજો કે એને લોટરી લાગી કે કંઈક થયું તો એની પાસે ઘણું બધું ધન થઈ ગયું, સમજાય છે શું કહું છું, ઘણું બધું ધન થઈ ગયું, સોના ચાંદી હીરા માણેક મોતી રૂપિયા પૈસા બધું। હવે એમને શું કર્યું, એમના જ ઘરમાં ખાડો ખોદીને એ બધું ધન એમને ત્યાં દાટી દીધું, અન્ડરસ્ટેન્ડિંગ ને યુ અન્ડરસ્ટેન્ડિંગ બેટા, વેરી ગુડ। હવે એ ઘણી ઉંમર એમની થઈ ગઈ હતી અને એમનો પોત્ર બહુ નાનો હતો, હવે એમના ઘનિષ્ઠ મિત્ર હતા, એની પાસે પોત્રને મૂકીને એમ સમજો, હવે ભાઈ સ્ટોરી છે આપણા ઘરની આપણે બનાવી શકીએ, ભાઈ ઉદાહરણ છે ને, એમ સમજો સમ્યક શિખર ચાલ્યા ગયા, હવે આ બધાને નહીં ખબર હોય કે સમ્યક શિખર પહેલા જતા ને એક એક દોઢ બે બે મહિના પછી આવતા, આમ કેને કે એમનું કેટલું બધું બહુમાન કરીને મોકલતા, નારિયેલ આપતા, તિલક કરતા, સમજાય છે, પાછા આવશે ના આવશે કોઈ ભરોસો નહોતો એ જમાનામાં, એ બેલગાડીના જમાનામાં, સમજાય છે। હવે એમ સમજો કે દાદા તો ચાલ્યા ગયા, એ બાળક મોટો થતો ગયો મોટો, હવે ધન ક્યાં છે, જલ્દી બોલો, બરાબર છે, એ બાળક મોટો થયો, એટલે ઉદાહરણ સાંભળ્યું છે ને, કરોડપતિ રિક્ષાવાળો, બોલો જલ્દી। હવે એ દાદા કહી ગયા હતા કે હું પાછો ના આવું ને, એના મિત્રને કહી ગયા હતા કે હું પાછો ના આવું ને તો મારો પોત્ર 18 વર્ષનો થાય ને, માઇનર, શું કે માઇનરમાંથી મેજર થાય ને, મેજર, સમજાય છે, તો તમે એને આ ધન વિશે કહેજો, સમજાય છે બધાને, થોડું લાઇટ કરું છું ઉદાહરણ, બરાબર છે। હવે એ દીકરો થઈ ગયો મોટો, હવે એ તો સાધારણ હતો ને, એટલે રિક્ષા ચલાવવા લાગ્યો અને એકદમ શાંતિથી, સંતોષી જીવ, ક્ષમતામય જીવ, જેટલું કમાય એટલું વાપરે, ખાય રોટલો ને છાશ ખાઈને એકદમ શાંતિથી એના ઘરમાં રહેતો હતો। હવે સાંભળજો ઉદાહરણ, હવે ના એ 20 વર્ષનો થયો, 22 વર્ષનો થયો, એટલે એના દાદાને એમ લાગ્યું કે મારી ઉંમર થઈ ગઈ છે હવે, તો એક દિવસ એ દાદા આવ્યા ઘરે, ઓલા દાદા તો આવ્યા જ નહીં, આ મિત્ર, સમજાય છે ઉદાહરણ સમજ, તો એક દિવસ એ દાદા આવ્યા અને એ દીકરાને કીધું કે બેટા હવે ક્યાં ઉભો છે ખબર છે, એ જે ધન દાટ્યું છે ને એ ત્યાં જ ઉભો છે એની ઉપર, સમજજો જરા ઉદાહરણ, તો એને કહે છે હવે આ પાંચ લબ્ધિ ચાલુ કરજો, પોઈન્ટ સમજાય છે, હવે એને કહે છે કે બેટા તારા દાદા છે ને તારી માટે ઘણું બધું ધન મૂકી ગયા છે, તો એ શું કહેશે બોલો, પહેલા તો એ શું કહેશે કે મારી સાથે શું કામ મજાક કરો છો પપ્પા, અરે દાદા મારી સાથે શું કામ મજાક કરો છો, હું ગરીબ માણસ ને ક્યાં આટલું બધું ધન ને કેવી રીતે બધું, તો કે ના 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 તું સાંભળ, પેલા તો શું કર્યું, ઇગ્નોર કર્યું. પોઈન્ટ સમજાય છે? અહીંયા અહીંયા આપણને કહે ને કે તું ભગવાન છો, અરે પ્રભુ આપ ભગવાન છો, પ્રભુ આપ ભગવાન છો. અમે ક્યાં ભગવાન, અમે તો પામર, અમે તો સ્ત્રી, અમે તો પુરુષ, અમે તો વક્તા, અમે તો શ્રોતા. અરે પ્રભુ તું ક્યાં રહી ગયો? હવે એને સાંભળ્યું પછી એને ઇગ્નોર કર્યું કે તમે મજાક નહીં કરો, એટલે બિચારા વયા ગયા. બીજા દિવસે આવ્યા પાછા, બીજા દિવસે પાછું કીધું તું મારો વિશ્વાસ કર, તું જ્યાં ઉભો છે ત્યાં જ નીચે બહુ બધું ધન છે, તું મારો વિશ્વાસ કર, તું મારો વિશ્વાસ કર. એમ કરીને પાછું જોરથી કીધું, બરાબર. એ વયા ગયા. હવે ત્યાં સૂતો તો, સમજાય છે, પેકિંગ ચાલુ નહીં કરો, પાંચ મિનિટ આપો મને. હવે ત્યાં સૂતો તો, તમે પેકિંગ ચાલુ કરો ને મને ગભરાટ થાય યાર. આમ તમે પેકિંગ ના કરો યાર, બધું રેવા દો ને બધું. પણ આમ મને આમ એમ થાય કે અરે હવે તો બહુ બધો વધારે ટાઈમ થઈ ગયો, કે સાંભળો તો ખરા, આ તો ક્લાઇમેક્સ છે યાર, તમે ત્યારે પેકિંગ કરો છો. હવે થયું એમ કે એ ત્યાં સૂતો હતો, હવે એને રાતના શું થતું હશે કયો, હવે એને દેશના લબ્ધી, તમે સમજો યાર, એ દેશના લબ્ધી એના કાનમાં, અહીંયા ધન છે, અહીંયા ધન છે, અહીંયા જ અંદર ધન છે. હવે એના વિચાર, દાદા ખોટું તો ના બોલે, મારા દાદાના પરમ મિત્ર ખોટું તો ના બોલે, મારી સાથે આવો મજાક તો ના કરે, સમજો, આવો મજાક તો ના કરે, મજાક તો ના કરે. એને રાતના ઊંઘ ના આવી, કારણ કે ધન ક્યાં હતું? એ જ્યાં ઉભો છે, સૂતો છે, બેઠો છે, ત્યાં જ ધન હતું, બરાબર સમજાય છે? હવે એને દેશના લબ્ધી વારંવાર. પછી બીજે દિવસે દાદા આવ્યા, તું એક કામ કર, તને મારા પર વિશ્વાસ નથી ને, તું ખોદવાનું ચાલુ કર. અરે બોલો, હવે ઘણાને કહેશે આ ઉદાહરણ તો બે વાર સાંભળ્યું છે, પતી ગયું એટલે વિશુદ્ધિ મરી જાય ને પછી, એમ નહીં કરતા, આનંદ લો ને જયારે સાંભળો છો. અરે આવો મુજબ તો એમ બાતો કી. હવે એને કીધું કે તું ખોદવાનું ચાલુ કર, જો તું ખોદવાનું ચાલુ કર, તને ના મળે તો તું મારો વિશ્વાસ નહીં કરતો, તું એમ સમજે કે હું ખોટું બોલું, પણ તું ખોટ સાંભળજો. હવે ખોદવાનું ચાલુ કર્યું, એ પ્રાયોગ લગતી, વધારે ને વધારે ખોટતો ગયો, ખોટતો ગયો. હવે એનું ફોકસ ક્યાં છે બોલો, ખોદવામાં છે કે નહીં? એ દિવસે કામ પર ન ગયો, એ દિવસે એને કઈ ખાધું પીધું નહીં, કેમ? કારણ કે એનો ટોટલ ફોકસ. અરે બોલો, ગુરદેશી ને સમયસાર જી મળ્યું, એના પછી ગુરદેશી તો આખી દુનિયાને ભૂલી ગયા હતા. ઊંડા ખારામાં જઈને કલાકો 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 ગોચરી આ તે બધું ભૂલી ગયા હતા, કલાકો સમયસાર જીને સ્વાધ્યાય કરતા. અનુભવી પુરુષની વાણી છે ભાઈ, અનુભવ માંથી નીકળેલી વાણી છે એ વાણીને મજાકમાં, મજાક નહીં પણ લાઇટલી, મજાક તો નહીં પણ લાઇટલી નહીં લેતા, લાઇટલી નહીં લેતા. શબ્દ પકડજો જરા, મારા ભાવ પકડજો, લાઇટલી નહીં લેતા, ગૌણ નહીં કરતા. મને તો ઘણી વાર થાય, આપણા કાનના દુર્ભાગ્ય છે, અગર આ વાણી આપણે આપણા કાને 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક કલાક આપણા કાને આ તીર્થંકર થઈને મોક્ષે જવાવાળા જીવ તીર્થંકર પાસેથી, તમે એક તમારી સામે જ પ્રમાણ છે ને, તમે આ યોગસારના પ્રવચન જુઓ સવારના, અંદરથી એમ ના થાય કે ગુરુની વાણી સાંભળ્યા વગર તો મારો દિવસ પૂરો ના થવો જોઈએ. કેવી રીતના મને ઊંઘ આવે, કેવી રીતના મને ભોજન પચે, એટલી તો અંદરથી આપણને બોલા. આ ગ્રીષ્મના બધા આ લોકો કોઈ દિવસ ગુરુદેશીને નથી સાંભળ્યા. આ છોકરીએ આજે કહે છે કેટલી અને ઉછળી પડે છે, એટલે મને શબ્દે શબ્દ ગુરુદેશીના પ્રવચન સમજાય છે. આ બધા જીવો, આ બધા દીપ્તિબેન, આ બધા વિચાર કરો તમે. હવે એ આહલાદ કઈ અલગ છે, એ ભૂમિકા અલગ બની રહી છે, વિશુદ્ધિ કઈ અલગ પ્રકારની થઈ રહી છે. ખોટા 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 તમે સમજો. હવે ઊંડો ખોટતો ગયો ને, એ કરણ લબ્ધિ આવી અને ખોટા ખોટા એને એક ચમક દેખાઈ, પૂરું નહીં, એને એક ચમક દેખાઈ, ત્યાં તો ઉછળી પડ્યો અને ખોઈદું તો એના ખજાનો મળ્યો. વિચાર કરો એનો આનંદ કેવો હશે. આપણે કેવી રાહ જોઈએ છે, કરશું ને, કરવું છે, ના ના બસ હવે 2 વર્ષ પછી તો સોનગઢ, બસ 2 વર્ષ, 2 વર્ષ, 2 વર્ષ પછી પૂછીએ, બસ હવે તો 2 જ વર્ષ, પાક્કા 2 વર્ષ. જબ કાન મે પડેગા તાલા, છે કે નહીં? આંખ મે પડેગા ઝાલા, નાક સે બહેગા નાલા, હાથ મે હોગા, નહીં શું હતું, હાથ મે લખું છે મેં, કાન મે પડેગા, અરે બોલો, કાન મે નાક સે બહેગા નાલા, આંખ મે પડેગા જાલા, કાન મે પડેગા તાલા, लाठी से होगा पाला, पांचों इंद्रियों का निकलेगा दिवाला, अरे ऐसी स्थिति में क्या करेगा लाला, ऐसी स्थिति में क्या करेगा लाला। એટલે જ કીધું તું 20-22 વર્ષનો હોય તારે કહી દેજો, એટલે જ કહીએ છીએ કે અહીંયા તો એક એક ઉંમર, એટલે આપણે કહીએ ને કમાણી ધર્મ કમાવાનો અવસર આવ્યો છે। એક જણ તો મને કહી ગયો હાથ પકડીને, એક જણે તો મને મોડું ના છુપાવતા, એક જણે તો મને હાથ પકડીને વચન આપ્યો કે જયતીબેન યોગસાર અને મોક્ષના પ્રકાશક કમ્પ્લીટ બાય નેક્સ્ટ યર। મને જોયે છે 10 જણ આવીને મારો હાથ પકડીને મને કે જયતીબેન હવે અમે આ સ્વાધ્યાયમાં અમારા ઉપયોગને 15-20 મિનિટ દિવસમાં આપશું, એના વગર અમે સુસું નહીં, ભોજન નહીં કરીએ, આત્માને ખોરાક આપ્યા વગર કેવી રીતના સુઈ શકો બોલો। અરે પોઈન્ટ ખ્યાલમાં આવે છે, સમજાય છે? તો આ રીતે આપણે ઘણું બધું કરું હતું, પણ આ બધું ક્રમબદ્ધ છે। પાંચ સંભાઈ, અરે પાંચ લબ્ધિનું આપણે સ્વરૂપ જોયું, ઉદાહરણના માધ્યમથી આપણે એની વિધિ જોઈ, અને આ રૂપે આપણે શીઘ્ર પરિણમે હવે પ્રાયોગ લબ્ધિથી પાછા ના ફરીએ। હવે પ્રાયોગ લબ્ધિથી જેને આપણે ભગવાનને પીઠ ના બતાવીએ ને, ભગવાનને કેવી રીતના નીકળો તમે આમ કેવી રીતના, મને તો સાચી બહુ દુઃખ થશે, બહુ દુઃખ થાય ભગવાનની સામે ઉભાઈને ફોટા પાડે આમ કરે તે, અરે પ્રભુ ત્રણ લોકના નાથ છે, કેવી રીતના પીઠ બતાવી શકો। તો જેવી રીતના ભગવાનની સામે આપણે પીઠ ના બતાવીએ, એવી રીતના આપણા ગાયક દેવની સામે આપણી પર્યાય હવે પીઠ ના બતાવે એવો આપણે કાલે એક સોઈ દોરાના, બોલો પ્રીતિ ભાભી કરું છે ને, કાલે સોઈ દોરાના ઉદાહરણના માધ્યમ પ્રેક્ટિકલ, મારી પાસે રોજ અહીંયા છે પણ એનો પણ કાળ આવશે તો આવશે અને આવશે, તો પ્રેક્ટિકલી સોઈ દોરાના માધ્યમથી આપણે પ્રયોગ કરીને કેવી રીતે પર્યાય અંતર્મુખ થાય છે એની આપણે આખી વિધિ પ્રેક્ટિકલી કાલે સમજવાની, બપોરના કાલે સાંજના લેક્ચરમાં સમજવાની આપણે પૂરેપૂરી કોશિશ કરશું। ઓમ નમઃ સિદ્ધેવ્ય, ઓમ નમઃ સિદ્ધેવ્ય, ઓમ નમઃ સિદ્ધેવ્ય।